நமோ அரியந்தானம் நமோ சித்தானம் நமோ ஆயரியானம் நமோ வஜ்ராயணம் நமோ லோயே சவசாஹூணம் ஸ்ரீ ஜின சாஸன குரு நமோ நானாவித சுகார் ஆத்மஹித உபதேஷதே கரே மங்களாச்சார் சோஹே ஜின சாஸன மே ஆத்மானுசாசன ஸ்ருத ஜாகி துக்க ஹாரி சுகாரி சாச்சி சாஸனா ஜாகோ குண பத்ர கர்த்தா குண பத்ர ஜாகோ ஜானி பத்ர குண தாரி பவ்ய கரத உபாசனா ஐசே சார சாஸ்திர கோ பிரகாஷே அர்த்த ஜீவனி கோ பனே உபகார நாஷே மித்யா ப்ரம வாசனா தாத்தே தேஷ பாஷா கரி அர்த்த கோ பிரகாஷ கரோ ஜாத்தே மந்த புத்தி ஹூகே ஹோத அர்த்த பாசனா ஜாத்தே மந்த புத்தி ஹூகே ஹோத அர்த்த பாசனா આત્માનુશાસન ગ્રંથ વિરાજમાન છે. આપણે પહેલા જેટલી ગાથા થઈ છે આપણી પાંચમી ગાથા ચાલી રહી છે. ચાર ગાથા અને પાંચમી ગાથાનો આપણે હરિગીત પાઠ કરીએ. પહેલી ગાથા મંગલાચરણ રૂપે છે. જો લક્ષ્મી કે નિલય રૂપ ઉન અવિનાશી પ્રભુ કો ઉરેધાર ગ્રંથ રચુ આત્માનુશાસન ભવ્ય જનો કો હૈ શિવકાર હે આત્મન તુ દુખ સે ડરતા અર સુખ કી વાંછા કરતા इसीलिए मैं दुखहारी अरु सुखकारी रचना करता मधुर विपाकी उपदेशामृत यह यदि कटु भी भासित हो कटु औषधि ग्राहक रोगी बन किंचित तू भयभीत न हो हुए व्यर्थ उद्दत जो जनगण अति वाचाल सुलभ होते भीगे अंतर वाले जगहित अभिलाषी दुर्लभ होते. हवे आपली पांचमी जी गाथा चाली रही है जेना पांच पॉइंट आपणे लास्ट टाइम जोया हता. बार पॉइंट गाथा संबंधी छे. ઉપદેશદાતા વક્તા કા સ્વરૂપ, વક્તાનું સ્વરૂપ આપણે જોઈ રહ્યા છે. પાંચમી ગાથા આપણે એનો હરિગીત પાઠ કરીએ અને પછી આપણે ગાથાની ચર્ચા કરીએ.
ધર્મ કથા કહેને કા અધિકારી હો પ્રજ્ઞાયુત શાસ્ત્રજ્ઞ હો પ્રતિભા સંપન્ન ક્ષીણ આશામય લોક સ્થિતિ કા વિજ્ઞ प्रशम प्राग दृष्टा प्रश्नों का प्रश्न सहन करने वाला प्रभुतायुत गुण निधि मृदु भाषी सबका मन हरने वाला.
बहुत सरस गाथा छे. पांचमी गाथा अने छठी गाथा आ बे गाथा वक्ता ना स्वरूप ने समझा वाली छे. પાંચમી અને છઠ્ઠી ગાથા ઉપદેશદાતા વક્તાનું સ્વરૂપ સમજાવવાની બે ગાથા છે અને સાતમી ગાથાથી શ્રોતા, સાચા શ્રોતાનું સ્વરૂપ સાતમી ગાથામાં અહીંયા ગુણભદ્ર આચાર્ય દે સમજાવે છે. જો પહેલા આપણે પાંચમી અને છઠ્ઠી ગાથા જોઈએ. પાંચમી ગાથામાં આપણે જોયું હતું કે ઉપદેશદાતા વક્તાનું સ્વરૂપ કેવું હોવું જોઈએ. વક્તા એટલે અને શ્રોતા એટલે શું? વક્તા એટલે કોણ? વક્તા કોણે કહેવાય? કે જે જીનેન્દ્ર ભગવાનના વચનોનું પ્રતિપાદન કરે છે એને વક્તા કહેવાય. ખરેખર લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે ખરેખર સૌથી ઉત્કૃષ્ટ વક્તા કોણ છે? તો કે સૌથી ઉત્કૃષ્ટ વક્તા તો તીર્થંકર પરમાત્મા છે. અગર વક્તાની પરંપરા જોઈએ ને તો સૌથી ઉત્કૃષ્ટ વક્તા તીર્થંકર પરમાત્મા છે. એના પછી ગંધર પરમાત્મા, જે તીર્થંકરોના સમૂહ શરણમાં ગંધર હોય છે ને, ગંધર મુનિરાજ, મુનિરાજ હોય છે જે ગંધર પદે હોય છે, એટલે કે ઉત્કૃષ્ટ ખરેખર તીર્થંકર ભગવાનના શ્રોતા છે, અને આપણી માટે ઉત્કૃષ્ટ વક્તા. કોઈને સમજાય છે? તીર્થંકર ભગવાનના શ્રોતા છે કે એક અંતર મુહૂર્તમાં ભગવાનની ઓમ ધ્વનિ છૂટે અને એક અંતર મુહૂર્તમાં પોતાના જ્ઞાનમાં દ્વાદશાંગની રચના કરી લે. તો એવા ઉત્કૃષ્ટ શ્રોતા તીર્થંકરોના અને આપણી માટે વક્તા. કેમ? કારણ કે ભગવાનની વાણી ઉત્કૃષ્ટપણે ઝીલીને એ વાણી આચાર્ય પરંપરા એટલે કે મુનિરાજોને, આચાર્યોને ઉપદેશ આપીને ભગવાનની વાણીનો સાર સમજાવવા વાળા એ કેવા છે? તો કે ઉત્કૃષ્ટ વક્તા છે. એના પછી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ઉત્કૃષ્ટ વક્તા છે. કે ખરેખર જે હર અંતર મુહૂર્તમાં હજારો વાર અતિન્દ્રિય આનંદના ઘૂંટડા પીએ છે અને ઉપયોગ જ્યારે આત્મામાંથી બહાર આવે ત્યારે જેવો અંદરમાં ચૈતન્ય તત્વનો સ્વાદ અને અનુભવ કર્યો, જે સ્વરૂપ અનુભવાયું, વેદાયું, એવા સ્વરૂપનું વર્ણન કરવા વાળા, એવા સ્વરૂપને શાસ્ત્રમાં લિપિબદ્ધ કરવા વાળા આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પરમેશ. ખ્યાલ આવે છે? ખરેખર તો ઉપાધ્યાય પરમેશની ક્વોલિટી છે. આપણે ભણ્યા હમણાં ઉપાધ્યાય પરમેશની, બેશક ત્રણથી આપણે સ્વામિનારાયણના ક્લાસમાં જોઈએ છે કે જે ભણે અને ભણાવે ઉપાધ્યાય પરમેશની, જે દ્વાદશાંગના પાઠી હોય છે. લાસ્ટ ટાઈમ જોયું હતું ને, અગિયારંગ, ચૌદ પૂર્વ, દ્વાદશાંગ, તો દ્વાદશાંગના પાઠી ઉપાધ્યાય પરમેશથી હોય છે. તે ભણે છે અને ભણાવે છે, તો એ વક્તા છે. અને એના પછી, એના પછી તો કે જે પંચમગુણ સ્થાનવર્તી શ્રાવક છે એ વક્તા છે. અને એના પછી ચતુર્ગુણ સ્થાનવર્તી જે જ્ઞાની ધર્માત્માઓ છે, જેટલા ગુરુદેવશ્રી થઈ ગયા, કૃપાળુદેવ થઈ ગયા, ટોડલમજી સાહેબ, દોલતરામજી, બનારસી દાસજી, જયચંદજી છાબડા, તો જેટલા પણ વિદ્વાન થઈ ગયા જે જ્ઞાની ધર્માત્મા છે, ખરેખર એ વક્તા છે. ખ્યાલ આવે છે? તો શું કહે છે અહીંયા? તો કે એવા વક્તાનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, કેવી ક્વોલિટીઝ હોવી જોઈએ, કેવા ગુણો હોવા જોઈએ, કે જે વક્તાની વાણી સાંભળીને, ખરેખર એ વાણી દેશના છે, દેશના છે ને, ગુરુઓની વાણી એ દેશના છે, અને એ વાણી સાંભળીને આપણા જેવા શ્રોતા એને ગ્રહણ કરીને, એને સમજીને, એ સ્વરૂપ સમજીને, આપણે અંદરમાં એ વાણીનું રહસ્ય સમજીને આપણું આત્મકલ્યાણ કરવાના. એટલે માટે એવા વક્તાનું સ્વરૂપ અહીંયા સમજાવે છે કે જે આપણા આત્મહિતમાં નિમિત્ત બને છે. જ્ઞાની ધર્માત્મા નિમિત્ત છે ને, એમની વાણી નિમિત્ત છે, એમનું જીવન નિમિત્ત છે, એમની પરિણતિ નિમિત્ત છે. ખ્યાલ આવે છે? તો એ નિમિત્ત જે છે એ નિમિત્તનું સ્વરૂપ સમજાવે. ખરેખર તો કાર્ય ઉપાદાનથી થવાનું છે. વાણી સાંભળી લેવા માત્રથી કામ નહીં થાય, પરંતુ વાણી કેવી હોવી જોઈએ, વક્તા કેવા હોવા જોઈએ, એમનું જીવન કેવું હોવું જોઈએ, તો એ સમજાવે છે, જેથી આપણને એ વાણી અફેક્ટ કરે. શું કહેવાય? સમજાય છે? આપણને એ વાણી અંદરમાં ઉતરે, પરિણમે, તો એ અહીંયા વક્તાનું સ્વરૂપ સમજાવે છે. આ થોડી ભૂમિકા આપણે બાંધી વક્તાના સ્વરૂપ સંબંધી. લાસ્ટ ટાઈમ આપણે 5 પોઈન્ટ કર્યા હતા, એકદમ શોર્ટમાં એક એક પોઈન્ટ આપણે લઈએ છે. લાસ્ટ ટાઈમ આપણે આનો વિસ્તારથી આપણે આનો ભાવ સમજ્યા હતા. સૌથી પહેલા કહે છે કે ધર્મ કથા કહેને વાલે સભાનાયક. વક્તાને શું કીધું? એ વક્તા કેવા છે? સભાનાયક છે. તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાશે, એક એક પોઈન્ટ છે, 12 પોઈન્ટ છે, અને એના પછીની ગાથામાં 10 પોઈન્ટ છે. ખ્યાલ આવે છે? તો 22 પોઈન્ટના માધ્યમથી, થોડા રિપીટ પણ છે, 22 પોઈન્ટના માધ્યમથી વક્તાનું સ્વરૂપ સમજાયું છે. તો સૌથી પહેલા શું કહે છે? વક્તા કેવા છે? તો કે ધર્મ કથા કહેને વાલે સભાનાયક છે. સભાના કેવા છે? નાયક છે, હીરો છે. જેવું વક્તાનું પ્રરૂપણ, નિરૂપણ અને એમનો ઉદ્દેશ જે રીતે આવશે, જેવી રીતના મેં લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે 22 પોઈન્ટ પર ગુરુદેવશ્રી એક એક પોઈન્ટ પર ખરા ઉતરે છે, એક એક પોઈન્ટ ઉપર તમે વિચારજો, ગુરુદેવશ્રી ખરા ઉતરે છે. એટલે આપ એક એક પોઈન્ટ એમના ઉપર અપ્લાય થાય છે, કારણ કે ખરેખર એ સાચા વક્તા છે, જ્ઞાની છે, અને આપણને જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનું સ્વરૂપ નિડરતાથી ડંકાના ચોટે જૈન સિદ્ધાંત જિન સિદ્ધાંત જિન શાસનનું સ્વરૂપ આપણને સમજાવે છે. બરાબર છે? તો જો વક્તાનું કોન્ફિડન્સ જોઈને શ્રોતાનો કોન્ફિડન્સ વધે, ખ્યાલ આવે છે? વક્તા પાસેથી શ્રોતા ઘણું શીખે, જેવી રીતના માતા પાસેથી બાળક શીખે, ખ્યાલ આવે છે? જેવી રીતના ડોક્ટરનો કોન્ફિડન્સ જોઈને પેશન્ટનો અડધો રોગ દૂર થઈ જાય, એવી રીતના વક્તાની વાણી છે, એમનું જીવન છે, એમનો આત્મબળ છે, એમનો કોન્ફિડન્સ છે, એ જોઈને જ ખરેખર શ્રોતાઓ ઘણું બધું શીખી જાય. એટલે દેશના લબ્ધિની વાત આવે છે, ખ્યાલ આવે છે? એટલે એમની વાણી, એમના હાવભાવ કઈ વાત ઉપર વધારે વજન આપે છે, કઈ વાત ઉપર વધારે જોર આપે છે, ખ્યાલ આવે છે? એમનું અંતરંગ એમની વાણી દ્વારા, એમના મુખ દ્વારા, એમના ચહેરા દ્વારા, એમના એક્સપ્રેશન દ્વારા, હાવભાવ દ્વારા શ્રોતાઓ ઘણું બધું સમજી જાય છે. બાળક હોય તો એ માતાના ચહેરાના હાવભાવ જોઈને જ ઘણું બધું સમજી જાય ને. માતાને કઈ કહેવું ના પડે, અગર મસ્તી કરતો હોય તો માતાનો ચહેરો જોઈને બાળક સમજી જાય કે, ખ્યાલ આવે છે? સમજાય છે? તો એ રીતે અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ વાતા છે, કારણ કે જેટલું આપણે ગુરુદેવ શ્રીનું, જ્ઞાનીઓનું હૃદય સમજશું, વાણી સમજશું, એટલી આપણા અંદરમાં પરણવન સામર્થ્ય વધારે વધશે. તો જો અહીંયા શું કે છે, સૌથી પહેલા ખાલી પોઈન્ટ બોલી જાઉં છું, પાંચ પોઈન્ટ બોલું છું, પછી છઠ્ઠા પોઈન્ટથી આપણે વિશેષ ચર્ચા કરશું. વિષય જે ચાલી રહ્યો છે એની આપણે ભૂમિકા થોડી બનાવી. બુદ્ધિ વહ બુદ્ધિમાન હોના ચાહે, વક્તા કેવા હોવા જોઈએ? બુદ્ધિમાન હોના ચાહીએ, ક્યોંકી બુદ્ધિહીન મેં વક્તાપના સંભવ નહીં. બુદ્ધિમાન હોવા જોઈએ, શાસ્ત્રના જ્ઞાતા તો હોવા જોઈએ, પરંતુ એટલી બુદ્ધિ, એટલું જ્ઞાન હોવું જોઈએ કે કઈ વાત, કઈ વિવક્ષા, કઈ અપેક્ષા, કયો સિદ્ધાંત, કઈ નઈની વાત ક્યારે સભામાં કયા ટાઈમે મૂકવી, ખ્યાલ આવે છે? તો એટલી બુદ્ધિ હોવી જોઈએ કે જે નિરૂપણ કરે છે એ નિરૂપણથી એક જ ઉદ્દેશ હોવો જોઈએ વક્તાનો, ને હોય જ છે, કે જે વાણી દ્વારા વસ્તુનું પ્રતિપાદન કરે છે એ વાણી સાંભળીને શ્રોતાઓને કંઈક હિત થાય, શ્રોતાઓનું હિત થાય, એમને લાભ થાય, એમનું જીવન પલટે, એમનો અભિપ્રાય પલટે, એમની સોચ પલટે, એમની પ્રગતિ પલટે, એ જ એક અભિપ્રાય હોવો જોઈએ અને હોય છે. વહ સમસ્ત શાસ્ત્રો કે રહસ્ય કા જાણકાર હોના ચાહીએ, ક્યોંકી શાસ્ત્રો કે સાંગોપાંગ જ્ઞાન બિના યથાર્થ અર્થ ભાષિત નહીં હોતા. વક્તા સમસ્ત શાસ્ત્રો કા જ્ઞાતા હોના છે, ભલે ડિટેલ, જેવી રીતના કર્ણાન યોગના બહુ સૂક્ષ્મ શાસ્ત્રો છે, એટલું ડિટેલ નોલેજ ન હોય, પરંતુ જે ચારે અનુયોગમાં લિપિબદ્ધ જે જીનેન્દ્ર ભગવાનની વાણી છે એના મૂળ રહસ્ય, મૂળ સિદ્ધાંત તો વક્તાના જ્ઞાનમાં હોવા જોઈએ, ખ્યાલ આવે છે? તો સમસ્ત શાસ્ત્રો કે જ્ઞાતા હોના ચાહીએ, વહ લોક વ્યવહાર કા જ્ઞાતા હોના ચાહીએ, ક્યોંકી લોક રીતિ કે જ્ઞાન વિના વહ લોક વિરુદ્ધ વર્તન કરેગા. આની પણ ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કહી હતી કે લોક વ્યવહાર કા જ્ઞાતા હોના ચાહીએ, જે લૌકિક વ્યવહાર છે એ લૌકિક વ્યવહાર પણ વક્તાનું એકદમ, આપણે કહીએ ને કે પરફેક્ટ હોવું જોઈએ. કેવી રીતના ઉઠવું, કેવી રીતના બેસવું, સભામાં કેવી રીતના આવવું, ખ્યાલ આવે છે? બેઝિક આચરણ, જીવન સંબંધી, લોક વ્યવહાર સંબંધી, પરિવાર પ્રત્યે, સાધર્મી પ્રત્યે કેવી રીતના વાત કરવી, ખ્યાલ આવે છે? કેવી રીતના વિનય વિવેક પૂર્વક પોતાની વાત મૂકવી, સાધર્મી સાથે ચર્ચા કરવી, કોઈ પ્રશ્ન આવે તો એને કેવી રીતના એનો ઉત્તર આપવો, તો એક બેઝિક લોક વ્યવહાર પણ, જેટલા ગુરુદેવશ્રીનું કેવળ કેવો કરુણા ભાવ વર્ધતો હતો, ખ્યાલ આવે છે? કોઈ પણ સાધર્મી આવે, બારગામથી કોઈ આવે, તો એમનો એક આખો ભાવ કહો, ભક્તિ કહો કે કરુણા કહો, એકદમ અપૂર્વ હતો એવો ભાવ. તો લોક વ્યવહાર કા જ્ઞાતા હોના છે. ફોર્થ પોઈન્ટ બહુ સરસ છે, જો આપણા બધા માટે છે, કે વહ આશાવાન મહત્વકાંક્ષી નહીં હોના ચાહીએ, ખ્યાલ આવે છે? ક્યોંકી આશાવાન હોને પર વહ શ્રોતાઓ કા મનોરંજન કરના ચાહેગા, યથાર્થ અર્થ કા પ્રરૂપણ નહીં કરેગા. કોઈ પણ પ્રકારની આશા છે, અભિલાષા છે, તૃષ્ણા છે, લોભ છે, ઈચ્છા છે, સભામાં કોઈ સેટ બેઠું છે કે કોઈ પણ બેઠું છે, એમની પાસેથી કંઈક કામ કરાવવું છે, કંઈક પોતાના લૌકિક પ્રયોજનની સિદ્ધિ કરવી છે, તો પછી તમે સમજો કે એનો આખો જે બોલવાનો જે ઠપ છે કે પછી જે પણ વાત મૂકશે એમાં એટલી જોર નહીં આવે, એટલું જોર નહીં આવે. અહીંયા કે છે કે એટલો નિરપેક્ષ હોવો જોઈએ વક્તા, એટલો બધો આશાવાન રહિત હોવો જોઈએ, એટલો બધો કહેવાય ને કે નિષ્પ્રય હોવો જોઈએ કે જે પણ જીનવાણીમાં આવેલી વાત છે એને નિડરપણે, કોઈના ડર વગર, કોઈ આશા વગર, કોઈ ભય વગર, કોઈ મહત્વકાંક્ષા વગર એ વાત ડંકાના ચોટે સત્ય વાત જીનવાણીની સભામાં મૂકી શકે. જે રીતના ગુરુદેવશ્રી હતા, કોઈ પણ પાસેથી કોઈ પણ પ્રકારની આશાનો. અરે જયારે સોનગઢમાં આવ્યા અને સ્વાધ્યાય મંદિર બંધાતું હતું, સ્વાધ્યાય મંદિર, ત્યારે એમને કહી દીધું હતું, ખ્યાલ આવે છે રૂપાબેન? ખ્યાલ હશે તમને. ત્યારે કહી દીધું કે અમારા માટે આ સ્વાધ્યાય મંદિર નહીં બનાવતા, અમારા માટે નહીં બનાવતા, અમારો તો રાગ તૂટશે, અમારો વિકલ્પ તૂટશે અને અમે તો મુનિ દીક્ષા ધારણ કરીને જંગલમાં ચાલ્યા, અમે કોઈના અધીન નથી, અમે કોઈ પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને પ્રતિબદ્ધ નથી, અમે એટલા સ્વતંત્ર સ્વાધીન છે, અમે સંપ્રદાય પણ સ્વતંત્ર સ્વાધીનતાથી છોડ્યું છે, અહીંયા પણ સ્વતંત્રતાથી આવ્યા છે, અમને જગત પાસેથી, દુનિયા પાસેથી, સમાજ પાસેથી કોઈ પણ પ્રકારની આશા અને કોઈ પણ પ્રકારની તૃષ્ણાને ઈચ્છા ન, કોઈ આવે કોઈ ન આવે, કોઈ પૂછે કોઈ ન પૂછે. બોલો કેવી દ્રઢતા પૂર્વક ગુરુદેવશ્રીએ સંપ્રદાય છોડ્યો હશે. જયારે સ્ટાર ઓફ ઇન્ડિયામાં આવ્યા, સોનગઢ આવ્યા, ત્યારે ગુરુદેવશ્રીને દિગંબર સમાજનો કોઈ વ્યક્તિનો પરિચય નહોતો. સમ્યકભાઈ ખ્યાલ આવે છે? કોઈ વ્યક્તિ દિગંબર સમાજમાં તો કોઈને નહોતા ઓળખતા. જયારે સંપ્રદાય છોડી દીધા પછી, ખ્યાલ આવે છે, જયારે સ્ટાર ઓફ ઇન્ડિયામાં જયારે એમને એ સ્થાન પસંદ કર્યું રહેવા માટે, એકાંત સ્થાન છે, અહીંયા કોઈ વધારે માણસો નથી, ખ્યાલ આવે છે? તો કેવી અંદરની દ્રઢતા હશે, કેવી અંદરની નિશંકતા હશે, કેવી અંદરની નિર્ભયતા હશે અને નિકાંક્ષતા હશે. નિશંકિત, નિકાંક્ષિત છે ને ગુણ છે ને સમ્યક દ્રષ્ટિના. બીજો ગુણ કયો છે સમ્યક દ્રષ્ટિનો? બીજો ગુણ નિશંકિત અને પછી નિકાંક્ષા. નિકાંક્ષિત એટલે કોઈ પણ પ્રકારની કાંક્ષા નહીં સમાજ પાસેથી. અરે સમાજ તો બહુ દૂરની વાત છે, ઉદય પાસેથી, કર્મો પાસેથી, ઉદય પાસેથી કોઈ વાંચા. કર્મના ઉદયમાં જેમ થવાનું હશે એમ થશે. તમને રોટલા નહીં મળે, અરે આ દેહને ટકવાનું હશે તો બે ટાઈમના રોટલા મળી રહેશે. બોલો આને આને કહેવાય નિકાંક્ષિત ગુણના ધારી જ્ઞાની. જયારે આવ્યા ત્યારે કોઈનો પરિચય નહોતો. આ તો ઉદય એવો કે આપણા એવા અહો ભાગ્ય જાગ્યા, આપણો એવો પુણ્યનો ઉદય આવ્યો કે આપણે બધા જોડાયા ત્યાં, આ બધા મંદિરો બન્યા, આટલું સરસ સંકુલ બન્યું, આટલી ઘોર પ્રભાવના થઈ, એ તો ખરેખર આપણો પુણ્યનો ઉદય હતો. ગુરુદેવશ્રીને તો કોઈ આવો વિકલ્પ નહોતો. ગુરુદેવશ્રી અવધિ જ્ઞાની તો હતા નહીં, કોઈ મનપ્રિય જ્ઞાની હતા નહીં, કોઈ કેવળ જ્ઞાની હતા નહીં કે એમને કહી દીધું હોય કે ભાઈ તમે તો જાઓ સ્ટાર ઓફ ઇન્ડિયામાં, પછી આગળ તો બધું બહુ સરસ થવાનું છે, આખો સમાજ જોડાશે, દિગંબર સમાજ જોડાશે, અને લાખોની સંખ્યામાં લોકો આવશે, મંદિરો બંધાશે, પ્રભાવના થશે, શાસ્ત્રો છપાશે. કાંઈ જ નહોતી ખબર. શું વિચારીને, કેવી દ્રઢતા લઈને, દેવશાસ્ત્ર ગુરુની કેવી શ્રદ્ધા અને આત્મબળ કેવું અંદરમાં લઈને નીકળ્યા હશે એ ખરેખર જગત કેવા હતા. બોલો સંપ્રદાયમાં તો બધાને ખ્યાલ છે કે એમની કેટલી કીર્તિ હતી, ખ્યાતિ હતી, પૂજા કરતા હતા, કેટલું માન હતું, ગુરુ તુલ્ય એમને પૂજતા હતા. અરે તમે સંપ્રદાય નહીં છોડો, તમે સમયસાજી વાંચો, તમે સંપ્રદાય નહીં છોડો, તમે અહીંયા રહો, તમને જે રીતે રહેવું હોય, જે રીતે પ્રરૂપણ કરવું હોય તમે કરો, પરંતુ તમે સંપ્રદાય નહીં છોડો. પરંતુ ગુરુદેવશ્રીને દેવશાસ્ત્ર ગુરુની એવી શ્રદ્ધા હતી અને આત્મબળ એવું પ્રબળ હતું કે ગુરુદેવશ્રી એટલા નિરપેક્ષ થઈને આખી દુનિયાથી દૂર પોતાની આત્મસાધના કરવા માટે, અને જયારે મુપતિ છોડીને જયારે સ્ટાર ઓફ ઇન્ડિયાની બહાર આવ્યા ત્યારે આકાશમાં જોઈને સિદ્ધો સાથે જયારે વાતો કરતા હોય કે આજે હું મુક્ત થઈ ગયો, આજે મને મુક્તતાનો અનુભવ થાય છે, હવે હું મુક્તપણે મારી આત્મ સાધના આરાધના કરીશ, મને કોઈનો ડર નથી, કોઈનો ભય નથી. સુએ ન થઈ શક્યું હોત, એકલા હતા ત્યાં, બે મહારાજ હતા ને બે પરિવાર હતા, ખ્યાલ આવે છે કેવા સંકટ આવી શકત, શું ન થઈ શકત, કોઈની પરવા વગર. આ જે પોઈન્ટ છે ને ચોથો પોઈન્ટનું વિશ્લેષણ કરું છું. આપણને ખરેખર કઈ પણ આપણે ધાર્મિક કરતા આપણને એમ થાય હા ચલો કઈ વાંધો સમ્યક દર્શન એકાદ ભાવ સ્વર્ગનો મળી જશે, થોડી અનુકૂળતા મળી જશે. ખ્યાલ આવે છે? કઈક અંદરમાં, કઈક અંદરમાં કોઈ ખોટો અભિપ્રાય કહો, લૌકિક વાંછા કહો, આલોક પરલોક સંબંધી કોઈ ઈચ્છા કહો, તો ખરેખર તું ખરો વક્તાએ નથી, શ્રોતાએ નથી અને જીનવાણીના એકે રહસ્યને સમજ્યો એ નથી. કારણ કે અહીંયા તો વાત એ ચાલે છે કે ઉદયથી ભિન્ન પુણ્ય પાપના ઉદયથી રહિત અને પુણ્ય પાપના પરિણામથી રહિત અને આ ઇન્દ્રિયોથી રહિત અતિન્દ્રિય મહાપદાર્થ અંદરમાં વિરાજમાન છે એનું લક્ષ કરવાની વાત ચાલે છે. તો આ બધાની વાત જ ક્યાંય, આ બધાનું તો લક્ષ છોડવાનું છે. હો કે ન હો, વધારે હો કે ઓછું હો, પુણ્યનો ઉદય કે પાપનો ઉદય. બોલે પુણ્યનો ઉદય હોય તો સમ્યક દર્શન થોડું જલ્દી થઈ જાય ને, પુણ્યનો ઉદય હોય તો સમ્યક દર્શન થોડું જલ્દી થઈ જાય કે ન થઈ જાય? બોલો, થોડી અનુકૂળતા હોય, બોલો બોલો જલ્દી બોલો, થઈ જાય ને થોડો પુણ્યનો ઉદય અને પાપનો ઉદય હોય તો થોડુંક સમ્યક દર્શન એક્સટેન્ડ થઈ જાય ને, કારણ કે પાપનો ઉદય છે હવે એમાં થોડું સમ્યક દર્શન એક્સટેન્ડ થઈ જાય ને. બોલો, અરે સમ્યક દર્શનને, આત્માની અનુભૂતિને પુણ્ય પાપના ઉદયથી અને પુણ્ય પાપના પરિણામથી ખરેખર કોઈ સંબંધ જ નથી. અને એનાથી પાવર એવો આત્મા, એની દ્રષ્ટિનું નામ સમ્યક દર્શન છે. તો આ બધી વાત આવી જ ક્યાં? આ તો ઉદય પ્રમાણ બહારમાં સંયોગ મળે છે, આવે છે, રહે છે, ટકે છે, જાય છે. સંયોગ અને વિયોગનું પરિણમન એટલું બધું સ્વતંત્ર છે, એ ખરેખર આપણા આધીન જ નથી. શું વાત શીખવા મળી? બોલો હેમંતભાઈ, શું સમજ્યા? જે પણ બાહ્યના સંયોગો મળે છે એ આપણી ચતુરાઈથી ને આપણી હોશિયારીથી ને આપણી મહેનતથી મળે છે કે નહીં? અહીંયા તો બધા નાચ પાડશે, શ્યોર. કોઈ એમને કે ના ના મળે છે. બોલો, આપણી ચતુરાઈ, આપણી મહેનત, આપણી જે ડિગ્રી આપણે લીધી, ભણ્યા, આપણે જોબ લીધી, ખ્યાલ આવે, એનાથી આ બધું બન્યું કે નહીં? એનાથી આ બધું આવ્યું કે નહીં? એનાથી બધું વધ્યું કે નહીં? પહેલા કાંઈ નહોતું, અને જો 10 વર્ષમાં તમે જો તો આપણા આપણી મહેનતથી થયું ને, આપણા પુરુષાર્થથી થયું ને? બોલો, આપણા હાર્ડવર્કથી થયું ને? ને તો ન થાત ને? અરે પુણ્યના ઉદયનો પણ તને ભરોસો નથી. આ જે પણ સંયોગો મળ્યા છે, આવે છે, યાદ રાખજો આ સિદ્ધાંતો. સંયોગોનું આવવું, રહેવું, ટકવું, પરિણમવું અને જવું, આટલા પોઈન્ટ સમજાય છે? સંયોગોમાં આવવું, કોના સંયોગમાં ક્યારે શું આવશે, કેટલું આવશે, કેટલા ટાઈમ માટે આવશે, આવીને કેવી રીતના પરિણમશે, કેટલો ટાઈમ ટકશે, ક્યારે જશે, આ બધું ઉદયાધીન છે. આટલો વિશ્વાસ વક્તાને જ્ઞાનીને હોય છે, એટલે નિર્વાંશિક હોય છે, એટલે એ નિર્લોભી હોય છે, એટલે મહત્વકાંક્ષી. મહત્વકાંક્ષી એવું સારું કે નહીં? મહત્વકાંક્ષી એટલે શું? મહત્વકાંક્ષી ઇંગ્લિશમાં શું કહેવાય? રાધિકા, એમ્બિશિયસ. એમ્બિશિયસ હોવું સારું કે નહીં? બોલો. અરે અહીંયા કહે છે કે તને મહત્વકાંક્ષી થવું હોય, એમ્બિશિયસ થવું હોય તો સિદ્ધ દશા પ્રાપ્ત કરવા માટે મહત્વકાંક્ષી કર. બહારના પદ છે, લૌકિક પદ છે, ખ્યાલ આવે છે, લૌકિક પોસ્ટ છે. જે પણ બાહ્ય, જે પણ સામગ્રી અને જે પણ સંપદા છે, અરે ઇન્દ્ર સરી કે ભાગ બિસુ છે, ચક્રવર્તી કી સંપદા ઓર ઇન્દ્ર સરી કે ભોગ કાગ ભીત સમ ગિનત હૈ સમ્યક દ્રષ્ટિ લોક. સમ્યક દ્રષ્ટિને એટલી બધી નિર્વાંશકતા હોય છે. આ તો ઉદય પ્રમાણ બહારમાં સંયોગો આવે છે. અસ્થિરતા જન્ય રાગ જેટલો ઉભો છે એટલી વાર ત્યાં ઉભા છે. મોહ તો તૂટી ગયો છે, સમ્યક જ્ઞાનની ધારા ચાલે છે. મુનિ અવસ્થાની ભાવના ભાવી રહ્યા છે, ઉભા હોવા છતાં પણ વૈરાગી છે. ઘર મેં હી વૈરાગી ભરતજી, ઘર મેં હી વૈ, એટલે માટે નીકળતા વાર નથી લાગતી. ક્યાંથી નીકળતા વાર નથી લાગતી? આ બધું છોડીને, 6 ખંડની વિભૂતિને છોડીને વન જંગલમાં જતા વાર નથી લાગતી. કારણ કે ઓલરેડી જયારે ઉભા હતા ત્યારે જવાની તૈયારી કરી રહ્યા હતા. ઉભા હતા ત્યારે પણ નિર્મોહી હતા, નિર્વાંશક હતા. કણ માત્ર, અણુ માત્ર પ્રત્યે પણ એકત્વ ભાષિત થતું નહોતું. આ તો અસ્થિરતાનો રાગ હતો એટલે ઉભા હતા. એ રાગ તૂટ્યો અને ચાલ્યા. બોલો, કોણ બાધક છે, કોણ રોકે છે? એટલે બહુ સરસ પોઈન્ટ આવ્યો, 4થો પોઈન્ટ બહુ જ સરસ છે. आशावान महत्वाकांक्षी नहीं होना चाहिए। कौनी आशा? लौकिक संयोगोनी, तृष्णा की खाली खूब भरी पर रिक्त रही व रिक्त। आखू जीवन एक लौकिक महत्वाकांक्षा ने पूर्ति करवा माटे आखू जीवन निकली जाए। विचार जो थोड़ा ख्याल आए छे, एक लौकिक महत्वाकांक्षा की पूर्ति करवा माटे आखो मनुष्य भाव निकली जाए। અને મિથ્યા સંતુષ્ટિ લઈને જાય છે કે અમે એક ના દસ કરી નાખ્યા, બે ના ચાર ઘર કરી નાખ્યા, ચાર ની છ ગાડી કરી નાખી, એ મિથ્યા સંતુષ્ટિ, મિથ્યા ભાવ, મિથ્યાત્વ, પરમ સુખ બુદ્ધિ ના ખોટા સંસ્કાર અને ખોટા કર્મ લઈને આ જીવ અહીંયાથી ચાલ્યો જાય છે અને એને લાગે છે મારું જીવન સફળ થઈ ગયું। સફળ થઈ ગયું ને? અરે સફળ નહીં, નિરર્થક થઈ। કારણ કે જે ભાવ ભવના અભાવ માટે મળ્યો હતો, ભવ રહિત ભગવાનના દર્શન કરવા માટે મળ્યો હતો, આત્મ દર્શન કરવા માટે મળ્યો હતો, મોક્ષ માર્ગની શરૂઆત કરવા માટે મળ્યો હતો, ગુરુવાણીના રહસ્ય સમજવા માટે મળ્યો હતો અને જીવનમાં ઉતારવા માટે મળ્યો હતો, એ ભવને ઇન્દ્રિયના વિષય ભોગોની પૂર્તિ પાછળ આખો શું કરી નાખે છે? બરબાદ કરી નાખે। લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું વધ્યું? તારું શું વધ્યું અને નહોતું તો તારું શું ઘટ્યું? ઓછું હતું, વધારે હતું, થોડું આમ તેમ હતું, એનાથી તારા ચૈતન્ય તત્વને શું ફરક પડ્યો? મને તારા ચૈતન્ય તત્વએ એ સંયોગોને કેટલા ગ્રહણ કર્યા? મને એનાથી તું કેટલો સુખી થયો? મને કહો, એનાથી તું કેટલો મોટો થયો? મને કહો। અને એક સિમ્પલ લોજિક, કે ભલે ગમે તેટલું વારમાં વધી જાય, એક સિમ્પલ લોજિક વિચારજો કે કાયમ રહેવાનું હોય, નિત્ય હોય, હંમેશા રહેવાનું હોય તો હજી પણ આપણે એના પ્રત્યે રાગ કરીએ? અને સુખ આપવાના હોય, સુખના કારણ હોય, નિત્ય હોય, એકરૂપ રહેવાના હોય, શરીર જેવું શરીર જેને આપણે કેટલું આપણા કરતા ભાવથી ને એકત્વ ભાવથી આપણે સાચવીએ છીએ, સંભાળીએ છીએ, ખ્યાલ આવે છે? અને શું કહેવાય? વન સાઈડ રાગ કહેવાય ને, વન સાઈડેડ લૌકિકમાં ને, વન સાઈડ, બોલો રાધિકાને સમજાય છે? વન સાઈડ લવ કહેવાય ને, કે ભાઈ એક તરફી, તો આ એક તરફી છે કે નહીં? સમજાય છે કે શું સમજાય છે ને? શું એક તરફી છે ને? શરીરે તો નથી કીધું કોરોનામાં મારું આટલું ધ્યાન રાખજો, શરીરે તો નથી કીધું મને કાળા પીવડાવજો, શરીરે વન સાઈડ છે કે નહીં? પ્યોરલી વાત, એકદમ સિમ્પલ વાત કરો, વન સાઈડ છે કે નહીં? આ આત્માને જોઈ જોઈને અમે એકત્વ કરીને એટલો મોહ કરે છે, શરીર તો જડ છે, શરીરને તો ખબર જ નથી, શરીર તો કઈ કેતો જ નથી, શરીરમાં તો જ્ઞાન જ નથી, શરીરમાં તો કોઈ સંવેદન નામની વસ્તુ જ નથી, આને જોઈ જોઈને કોણ દુઃખી થાય? રિપોર્ટ આવે છે શરીરનો, અને ઊંચું નીચે કોણ થાય છે? શરીરનો રિપોર્ટ આવ્યો આખો, બ્લડનો, શુગરનો, આનો તેનો, અને દુઃખી કોણ થાય છે? સુખી કોણ થાય છે? વાવ, બધું નીલ 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 પતિ જશે જીવન, નીલ નીલ કરો। પોઈન્ટ પકડાય છે? શું કહેવા માંગે છે? તો અહીંયા કહે છે તને મહત્વકાંક્ષા અને આશા કોની છે? આ શરીરથી સંબંધિત સંયોગોની, કે જે સંયોગો અને શરીર ખરેખર તારાથી અત્યંત, એક સિમ્પલ લોજિક, તારાથી અત્યંત ભિન્ન છે, તારા દુઃખના, તારા સુખના કારણ નથી। તારી અમુક વાતો એટલી દ્રઢપણે આપણા આપણા જ્ઞાનમાં, આપણી પરણતીમાં બેસી જવી જોઈએ, આનાથી ઘણા બધા રાગ દ્વેષ, આકુળતા, ઈચ્છાઓ, તૃષ્ણાઓ આ બધી સમાપ્ત થઈ જશે। ખરેખર કહું, આ વાતોને ખાલી આ સ્વાધ્યાય મંદિર પૂરતી નહીં રાખતા, અને ખાલી એક કલાક પૂરતી નહીં રાખતા કે હા અમે સાંભળી લીધું, અને જીવનમાં નહીં ઉતારીએ, અંદરથી દ્રઢતા નહીં આવે ને શરીર સંયોગ અને ભોગોથી આપણે વિરક્ત નહીં થઈએ, અને આપણા સ્વભાવની આપણને અપાર મહિમા નહીં આવે। અમે હમણાં એક અઠવાડિયું પોનુર જઈ રહ્યા, પોનુર ખ્યાલ છે ને બધાને? પોનુર, પોનુર ધામ ખ્યાલ આવે છે? કુનકુન આચાર્ય દેવની સાધના ભૂમિ, ત્યાં ગયા તો ખરેખર એવું લાગે કે આચાર્ય દેવ અહીંયા વિચરી રહ્યા છે, જો ક્યાંક બેઠા છે, ક્યાંક મૌન સાધના કરી રહ્યા છે, હમણાં કંઈક બોલશે, હમણાં કંઈક લખશે, હમણાં બહાર આવશે ઉપયોગ, હમણાં વિહાર કરશે, હમણાં આપણી સામે આવશે, હમણાં આપણે એમના ચરણોમાં બેસીને એમનો ઉપદેશ સાંભળશે। 11 વર્ષની ઉંમરમાં વિચાર કરો, પીછી અને કમંડલ લઈને નીકળી પડ્યા હશે, કેવી અંદરની દ્રઢતા હશે, કેવો આત્મવિશ્વાસ હશે, કેવા સંસાર અને શરીર અને ભોગોથી વિરક્ત હશે, દુનિયાની રંજ માત્ર પણ પડી નહીં હોય, જેનું જે થવાનું હશે થશે, અને જેનું જે પ્રણમન જે સમય થવાનું છે એ જ થવાનું છે. આપણે ખાલી મિથ્યા માન્યતાથી આપણા કરતા વાવતી આપણે દુઃખી થઈએ છીએ. મહત્વકાંક્ષી બહુ સારું, અરે મિથ્યાત્વનું પોષણ કરે છે આવા અભિપ્રાય. જેટલો મનુષ્ય ભવનો જેટલો પણ જેનો શેષ કાળ અને જીવન બાકી છે, આ નિર્ણય કરવામાં ઉપયોગ શક્તિ સામર્થ્યને અને વીર્યને લગાડો. કારણ કે સાથે આવશે તો આ સંસ્કાર આવશે, સાથે આવશે તો આપણી આ સમ્યક માન્યતા અને આપણું આ સાચું જ્ઞાન આવશે. બીજું બધું તો અહીંયા છૂટી જવાનું છે. અને ખરેખર મિથ્યાત્વ દશામાં અગર દેહ આદિ છૂટી ગયા તો મિથ્યા સંસ્કાર સાથે આવશે, બીજું કાય સાથે આવવાનું નથી. જેના પ્રત્યે આખું જીવન મોહ કર્યો, રાગ કર્યો, દ્વેષ કર્યો, આપણી ઈચ્છા અનુસાર એને પરણવાનો ભાવ અભિપ્રાય કર્યો, એ માત્ર આપણને દુઃખ જ આપે છે. શું આપે છે? રાગ અત્યંત દુઃખદાયી ભાવ. એના લક્ષથી કોઈ સુખી થવાનું નથી. અરે એક સિદ્ધ ભગવાનનું સ્વરૂપ વિચારો કે જે છૂટી ગયું એ આપણું કાય જ નથી, અને જે સિદ્ધ ભગવાન લઈ ગયા એ સર્વસ્વ આપણું છે. શું છૂટી ગયું? શું લઈ ગયા? દ્રવ્ય કર્મ, ન કર્મ, ભાવ કર્મ થી રહિત થઈને એ ચૈતન્ય ગોળો એ પરમ ઔદારિક શરીરમાંથી નીકળીને લોકના અગ્ર ભાગમાં સાધી અનંત કાળ સુધી અવ્યાબાદ સુખને ભોગવવાના છે. શું લઈ ગયા સાથે ને શું છૂટી ગયું? કો તો જે છૂટી ગયું, જે છૂટી જાય છે એ મારું નથી, અને મારું ક્યારે પણ છૂટતું નથી. સમજાયું? ખ્યાલ આવે છે? જો આ પાંચમો ચોથો પોઈન્ટ બહુ સરસ હતો. પાંચમો પોઈન્ટ જો, વ કાંતિમાન ઓર પ્રભાવશાળી હોના ચાહીએ. વક્તાનો આ ગુણ છે, બહુ મહાન ગુણ, કાંતિમાન અને પ્રભાવશાળી હોના ચાહીએ. ક્યોંકિ શોભાયમાન ન હોને પર યહ મહાન કાર્ય ઉસે શોભા નહીં દેગા. પ્રતિભાશાળી, પ્રતિભાશાળી નો અર્થ શું? પ્રતિભાશાળી એટલે કે એની જે વાત છે એ એક કે ને કે એક એવી ઇમેજ, એક એવી ઇમ્પ્રેશન છોડે કે લોકો વિચારતા થઈ જાય કે વક્તા આજે શું કીધું, દુર્દેશી આજે શું કીધું. પ્રભાવશાળી વાત હોવી જોઈએ, વાત અપીલ થવી જોઈએ, વાત બેસવી જોઈએ. અરે વાત ઉપર વિચાર કરવા માટે શ્રોતાઓ મજબૂર થઈ જાય કે આજે ગુરુદેશજી આ વાત કહી, તો આ વાતનો શું અર્થ છે, આનો શું ભાવ છે, આ કેવી રીતના વાત કહી, ક્રમબદ્ધ પર્યાયની વાત, નિમિત્ત ઉપાદાનની વાત, સમજાય છે, નિશ્ચય વ્યવહારની વાત, એવી જે સૂક્ષ્મ તત્વની વાત મૂકે છે જ્ઞાનીઓ, એના ઉપર આપણે ખરેખર વિચાર કરતા થઈ જઈએ એવી પ્રભાવશાળી અને ક્રાંતિમાન વાણી હોવી જે ગુરુદેવજીની હતી. ખ્યાલ આવે છે? એક સભામાં બેઠા હોય તો એ અલગ તરી આવે. એમનો પ્રભાવ એવો હતો, એમનું જીવન એવું હતું, એમની સોચ એવી હતી, એમની પરિણતિ એવી હતી, એમનો વૈરાગ્ય એવો હતો, અને એમનું તાત્વિક ચિંતન એવું હતું, અને આગમનો પક્ષ એટલો હતો કે એમની જે પણ વાત એ મૂકતા હતા લોકો આપણે કહીએ ને કે મંત્રમુખ થઈને સાંભળતા, ડોલી ઉઠતા, લોકોને મજા આવતી, લોકોને વાત પ્રભાવશાળી, અફેક્ટ પડતો, ઇફેક્ટ લાગતો, અને અંદરમાં એ વાત આપણે કહીએ ને કે શું કહેવાય, એને ક્લિક કરી જતી કે હા આ વાત સાચી છે. ખ્યાલ આવે છે? તો એ બહુ મહાન ગુણ છે. એના પછી છઠ્ઠો ગુણ પણ બહુ સરસ છે, જો ઉપશમ પરિણામ વાલા હોના ચાહીએ. ઉપશમ પરિણામ એટલે ક્યોંકિ તીવ્ર કશાઈ વ્યક્તિ સબકે લીએ અનિષ્ટકારી ઓર નિંદા કા સ્થાન હોગા. અગર વક્તાને જ વાતે વાતે ક્રોધ, માન, માયા અને લોભ, કોઈ પણ એવો કશાય છે, એવો કોઈ તીવ્ર કશાય વાતે વાતે અગર આવે, ક્રોધ હારી જાય, માન ચડી જાય, ક્ષયક્ષમનું માન ચડી જાય, વાણીમાં એ માન દેખાય, વર્તનમાં માન દેખાય, સમજાય છે, કંઈક નાનું થયું, સમજાય છે, તો ક્રોધ આવી જાય. કોઈ કે જગા ના આપી આગળ આવવા માટે, બેસવા માટે, તો અંદરથી એમ દીનતા લાગે. તો આવા પ્રકારના તીવ્ર કશાઈ પરિણામ અગર વક્તામાં છે તો શ્રોતા એમનું જીવન જોઈને શું શીખશે? એટલે કીધું ઉપશમ પરિણામ વાળા હોવા છે. વક્તા મંદ કશાઈ હોવો જોઈએ. ખરેખર આપણે એટલે જ વાત કરી કે વક્તા એટલે તો ખરેખર જ્ઞાની ધર્મ, એટલે એ તો ખરેખર મંદ કશાઈ છે જ. કેમ? કારણ કે ચોથા ગુણસ્થાન વાળાને અનંતાનુબંધીનો અભાવ થયો છે, મોનો અભાવ થયો છે, પછી આગળ બે કશાય, આગળ ત્રણ કશાય, આધી ચોકડીઓનો અભાવ થયો છે તો વક્તાનો બહુ માન ગુણ છે કે વક્તા એકદમ મંદ કશાય હોય, ન લોભ, ન માન, ન માયા, ન ક્રોધ. કોઈ પણ પરિસ્થિતિ બને છે એમાં માતાજી કહે છે ને, કોઈ પણ પરિસ્થિતિમાં શાંતિ 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 એ જ એકમાત્ર ઉપાય. ઉદ્વેગ કરીને તું શું કરશે? આ તો બધા માટે એક વાત છે. ચલો તીવ્ર કશાય મન કશાયની વાત તો વક્તા માટે તો છે જ, આપણા બધા માટે નથી નથી બોલો. નાની નાની વાતમાં આપણને ઉદ્વેગ થઈ જાય, નાની નાની વાતમાં આપણે ઝઘડવા બેસી જઈએ, આપણને ક્રોધ થઈ જાય, આપણને આકુળતા થઈ જાય. ખ્યાલ આવે ને, આપણે કોઈને કંઈક સંભળાવી દઈએ, કહી દઈએ, તો આ બધા ગુણ ખરેખર એક આત્માથીના જીવનમાં ગુણને અવગુણ આવો કશાય, આવો તીવ્ર કશાયનો ભાવ એક આત્માર્થીના જીવનમાં પણ ન શોભે તો વક્તાના જીવનમાં તો ક્યાંથી શું. વક્તાને જોઈને તો આમ જીતના ગુરુદેવશ્રીને જોઈને આમ ચારે અનુયોગ નીતરતા, સમજાય ને, વૈરાગ્ય નીતરતો. જીતના જીન પ્રતિમાને જોઈએ તો વિતરાગતા નીતરે. તો એવી રીતના અહીંયા કહે છે કે ઉપશમ પરિણામ વાળો હોવો જોઈએ. અને તત્વ અગર આપણે સાચા અર્થમાં ને સાચા ભાવથી રૂચિપૂર્વક સમજ્યા છે તો કશાય ઉપશમ એટલે કે મંદ નહીં થાય, થશે જ ને. અગર સાચા અર્થમાં સ્વાધ્યાય કર્યો છે, સાચા ભાવથી કર્યો છે, સમજણપૂર્વક કર્યો છે, આત્મહિતના લક્ષ્ય કર્યો છે, મારા હિતની વાત છે, મારા લાભની વાત છે, અમારા અનંત કાળના સુખની વાત છે, તો પછી એનો કશાય ઓટોમેટિક મંદ થઈ જ કરવો ન પડે, થયા વગર રહે. કશાય મંદ કરવો ન પડે, થયા વગર રહે. કેમ? કારણ કે કોઈ પણ પરિસ્થિતિ બનશે એમાં એના તાત્વિક વિચાર, સમજાય છે, તત્વનું એપ્લિકેશન એના કશાયોને ઓટોમેટિક બંધ કરી દેશે. ક્રમબદ્ધ પર્યાયનો વિચાર કરશો તો કશાય તીવ્ર થશે કે મંદ થશે? બોલો આંટી. ક્રમબદ્ધ કોઈ પણ સિચ્યુએશનમાં ક્રમબદ્ધ પર્યાયનો વિચાર કરશો, કોઈ પરદ્રવ્યનું કોઈ પણ આપણી ઈચ્છા વિરુદ્ધ પ્રણમન થયું, કોઈ એવો ઉદય આવ્યો, કોઈ એવી પરિસ્થિતિ બની, શરીરમાં અચાનક કોઈ રોગ આવી ગયો, ઈષ્ટનો વિયોગ થયો, એ સમયે ક્રમબદ્ધ પર્યાયનો વિચાર કરશો અને નિર્ણય કરશો તો બોલો કશાય મંદ થશે કે તીવ્ર થશે? બોલો કે નહીં? બે કરવો પડશે કે થશે? બે દ્રવ્યની સ્વતંત્રતાનો વિચાર કરશો તો કશાય મન થશે કે તીવ્ર થશે? ઓટોમેટિક મન થશે, ઓટોમેટિક તાત્વિક વિચાર ચાલશે, ઓટોમેટિક નિરાકુરતા, ઓટોમેટિક સમાધાન વર્તશે, અરે ઓટોમેટિક અસ્થિની મસ્તીમાં મસ્ત રહે. સહજ સ્વીકાર એટલે ને, સહજ સ્વીકાર એટલે એક્સેપ્ટન્સ પાવર આપણો વધવો જોઈએ. પરદ્રવ્યના પ્રણમનનો એક્સેપ્ટન્સ પાવર આપણો વધવો જોઈએ. એક્સેપ્ટ ઇટ એઝ ઇટ ઇઝ, જે થઈ રહ્યું છે એને જેમ જેમ થઈ રહ્યું છે એનો એ પ્રમાણે સ્વીકાર કરો. અને આ તો કદમ કદમે ચેલેન્જ લાવશે, સમજાય છે. અહીંયા બેઠા હશો કે બાર નીકળશો અને કઈક એક્ઝામ્પલ છે, કઈક ઇમ્પોર્ટન્ટ મેસેજ તમારે ડાઉનલોડ કરવો છે અને ઇન્ટરનેટ નથી અને ઓલું ગોળ 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 ફરે છે. હવે એ ગોળ ગોળ ફરે છે અને અહીંયા આપણી દુનિયા આપણા ભાવ ગોળ ગોળ ફરી જાય. કોઈ નથી. હવે બોલો ત્યાં શું? યુ હેવ ટુ ઓપ્શન. હવે એનું પરિણામ તો સ્વતંત્ર છે. હવે તો જેટલો ટાઈમ ગોળ ગોળ ફરવાનું છે એટલો ટાઈમ ફરવાનું છે, એને ડાઉનલોડ કરતા જેટલો ટાઈમ લાગવાનો છે એને લાગવાનો જ છે. એને જીનેન્દ્ર અમિન્દ્રને તીર્થમ કરાવીને પણ નથી નથી શકવાનો કે વધારે જલ્દી ફાસ્ટ ડાઉનલોડ નથી કરાવી દેવાનો. તો વોટ ઓપ્શન્સ યુ હેવ? યુ હેવ ટુ ઓપ્શન્સ. યા તો તમે એને સહજ એક્સેપ્ટ કરો કે ભાઈ ઠીક છે, હવે આ એના કારણે છે. અને સેકન્ડ ઓપ્શન ઇઝ વિચ વી યુઝ્યુઅલી ચૂઝ નહીં, યુઝ્યુઅલી વિચ વી લાઈક આપણે એ રીતે પરણવી જોઈએ. સેકન્ડ ઓપ્શન ક્રોધ, ગુસ્સો. ક્યાં ક્યાં સુધી આપણા ભાવ જતા રહે, ખ્યાલ આવે છે, સમજાય છે. તો બોલો તો આમાં નુકસાન કોનું થયું? એ ગોળ ગોળ ફરવાવાળા મોબાઈલનું થયું, હા, કે આપણું થયું? આ તીવ્ર કશાય મંદ કશાયની વાત છે. ગુરુદેવજીને કેટલો મંદ કશાયનો ભાવ હતો, કોઈ પણ વિરોધ કરે, કાળા ઝંડા ફેરાવે, કોઈ પણ આપણે શું ન્યૂઝપેપરમાં કઈ લખે, કઈક કે કઈક બોલે, બધા પ્રત્યે કેટલો મંદ કશાય. અરે આવું જીવન જોઈને કેટલા જીવો પ્રભાવિત થાય તમને ખબર છે? કિન્નરીમાં તમને ખ્યાલ હશે, મમ્મી પપ્પા પાસે સાંભળ્યો છે, દાદી પાસે, નાની પાસે, બધા પાસે, કે ગુરુદેવશ્રી જયારે પરિવર્તન કરીને આવ્યા, સ્ટાર ઓફ ઇન્ડિયામાં જયારે રહેતા હતા ત્યારે ઘણા બધા સંપ્રદાયના જે જીવો હતા એ તો ખાલી કૌતુહલવશ ગુરુદેવશ્રીને જોવા આવતા હતા કે ભાઈ સ્ટાર ઓફ ઇન્ડિયામાં કરે છે શું, એકાંતમાં કરે છે શું આ ગુરુ.
ખ્યાલ આવે છે. અને કેટલા એક ક્યુરિયોસિટી કહો, કોતુહલ વશ જોવા હતા કે એની દિનચર્યા શું છે, ભોજન શું કરે છે, કેવી રીતના જીવન વ્યતીત કરે છે, શું કર્યું પરિવર્તન કરીને, એવું કર્યું શું, શું કરવું તું, પરિવર્તન કેમ કરવું તું, ખ્યાલ આવે છે. તો એવું જોઈ જોઈને કેટલા જીવો ગુરુદેવજી પાસે આવતા હતા અને ગુરુદેવજીના બનીને રહી જતા હતા. એમનો આ ઉપશમ કશાય, મંદ કશાય, અને એમનો આવો તત્વનું બળ કહો, આત્મવિશ્વાસ કહો, આત્મકલ્યાણ પ્રત્યેનો સમર્પણ ભાવ કહો, જ્યાં સુધી એવો ભાવ નહીં આવે ને ત્યાં સુધી આપણે સાંભળી તો દેશું, સંભળાવી તો દેશું, પરંતુ જે ખરેખર અંદરથી જે આમ પુરુષાર્થનો વેગ ઉપડવો જોઈએ અને આમ થવું જોઈએ કે બસ આજે તો કામ કરે જ છૂટકો થાય છે, એવું થાય છે, એવું થવું જોઈએ. આજે તો આ જ્ઞાન અને રાગ વચ્ચે પ્રજ્ઞાચીની પટકે છૂટકો, આજે તો પોતાના આત્માનો અનુભવ કરે જ છૂટકો, આજે તો જે અનુભૂતિ સ્વરૂપ આત્મા અનુભવમાં આવી રહ્યો છે એનું લક્ષ્ય કરે જ છૂટકો. કરતા ભાવ નથી, પરંતુ એક અંદરની એવી જિજ્ઞાસા જેવી માતાજીને 19 વર્ષે અંદરથી જિજ્ઞાસા આવતી હતી. 19 વર્ષે ઉલ્લસી આત્મલગ્ન દિન રાત, આત્મલગ્ન સંડે ટુ સંડે, આત્મલગ્ન દિવસમાં 1 કલાક. 19 વર્ષે ઉલ્લસી આત્મલગ્ન દિન રાત, પૈસા કમાવાની લગન, બોલો, પ્રોજેક્ટ પૂરો કરવાની લગન, કોઈ પણ પ્રસંગ પાર કરવાની લગન, અરે બોલો, કોરોના ના આવે એવી લગન, સ્વસ્થ રહીએ એવી લગન, પરિવાર બસ આમનામ રહે એવી લગન, બધી ખોટી લગન છે, ખોટી લગન લાગી છે મિત્યારષ્ટિને. અને અહીંયા કહે છે માતાજીને સાચી લગન લાગી હતી. આત્મલગ્ન દિન રાત, વાત ગમે નહીં વિશ્વની, વાત ગમે નહીં કે બહુ ગમે, ઉલટું છે ને આપણું બધું, ઉલટું છે કે નહીં આપણું બધું, ઉલટું છે ને. ટેસ્ટ મેં 5 દિવસની બધે 2 દિવસમાં પતી ગઈ તો બધા અપસેટ થઈ ગયા ને, 2 દિવસમાં પતી ગઈ. બોલો જલ્દી બોલો, એક એક વાત સમજો. આત્મલગ્ન દિન રાત, વાત ગમે નહીં વિશ્વની, હે પ્રભુ પામે જે હોય ની રાત્રે, મંગળ દ્વાર ખુલ્યા પામે જે હોય ની રાત. કિનરીબેન, પામે જે હોય ની રાત, હવે તો પામે જ છૂટકો કે ને. હવે તો જૂનું જૂનું શું કહેવાય ને, ઇંગ્લિશ વર્ડ મને બહુ નથી, જૂનું કે ને, એક એવી અંદરની લગની, એક એવી અંદરની જૂનૂન કે બસ હવે તો કરે છૂટકો, હવે તો પાર પાડે છૂટકો, હવે તો રાગથી ભિન્ન જ્ઞાનનો આત્માનો અનુભવ કરે છૂટકો. અરે આવો આત્મા અંદરમાં સાક્ષાત ચૈતન્ય દેવ વિરાજમાન છે, અને એના દર્શનથી, એમાં ભરેલા આનંદથી, એમાં ભરેલા આનંદના ભોગવટાથી હું વંચિત રહી જાઉં એ કેવી રીતના બને, પોતાની જ પરણતી. અરે શું કહેવાય, અચરજ હૈ જલ મેં રહે કે ભી મછલી કો પ્યાસ હૈ, સમજાયું શું બોલી, અચરજ હૈ જલ મેં રહે કે ભી મછલી કો પ્યાસ હૈ, જલમાં રહેવા છતાં માછલી કહે છે કે હું પ્યાસી છું, મને પાણી આપો, પાણી આપો. એવી રીતના અહીંયા સુખ શાંતિ આનંદથી ભરેલા સમુદ્રની વચ્ચે રહેવા છતાં પરિણતી દુઃખી છે, પ્યાસી છે, વાંછા કરે છે, પરમ સુખ ગોતે છે, ખોટું એકત્વ કરે છે, દુઃખી થાય છે, આકુલિત થાય છે, ભયભીત થાય છે, આ કેટલી મોટી મિથ્યા ભ્રાંતિ છે. એટલે કૃપાનંદે કહે છે આત્મ ભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ સુજાન, ગુરુ આજ્ઞા સંપત્ત નહીં, ઔષધ વિચાર ધ્યાન. ઔષધ શું છે, વિચાર અને ધ્યાન. પેલા વિચાર કરો અને પછી અંદરમાં એ તત્વનું ધ્યાન કરો, અને એ તત્વનો અનુભવ ન થાય તો આચાર્ય દેવ કહે છે મારી પાસે આવજો. કેમ ન થાય, એક ચકલી કરી લે છે, ચકલી ચકલી સામે દર્શન કરી લે છે, એક નરકનો નારકી એટલી ઘોર પ્રતિકૂળતાની વચ્ચે કરી લે છે, એક હાથી કરી લે છે, એક સિંહ કરી લે છે, એક મહામચ્છ કરી લે છે, તો આપણે કેમ ન કરી શકીએ બોલો. અને એવી લગન જ નથી લાગતી, એવી ધૂન જ નથી લાગતી, એવી દરકાર જ નથી લાગતી, એવો સંસાર પરિભ્રમણનો ભય જ નથી લાગતો, અને બસ જીવન આમનામ ચાલી જાય. માયા ઠગની ને એસા ઠગા કે અપના વીરાના ભૂલ ગયા, ઇસ ભૂલ મેં ઇતના ફૂલ ગયા, के ब्याज के बदले मुंह ले गया। चेतन को मिला जब नर्तन तब फिर होश में आना भूल गया। समझाई? चेतन को मिला जब नर्तन तब फिर होश में आना भूल गया। केम तन के बेहोश पड़ी वर्ष। चलो खाइए पिए मजा करिए हम करिए तेम करिए घर कुटुंब परिवार रुपया पैसा धूम धम 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 होश में आना भूल गए। नरक में तो बहुत मोटी बातों कही थी। ख्याल आए एक बार मनुष्य भाव मरे तो संयम अंगीकार करीने हूँ अने यहाँ आयो इतले पाछो प्राप्त पर्याय मा तन्मय एवो ने एवो कोरो ने कोर के केवड़ी आगर रही गयो कितनी बार गया अने कोरा ने कोरा समझाई छे एक वातो पर विचार करजो बराबर। छठो पॉइंट जो सातमो लइए वह श्रोताओं द्वारा प्रश्न करने के पहले ही उत्तर का जानकार होना चाहिए क्योंकि स्वयं ही प्रश्नोत्तर करके समाधान करने से श्रोताओं को उपदेश में दृढ़ता होगी। श्रोताओं ना प्रश्न आए इन्हीं पहला प्रिपेयर्ड होए के आ टॉपिक में आ विषय आ बिंदु पर श्रोताओं ना आ प्रकार ना प्रश्न आवा पॉसिबल छे। जितना क्रमबद्ध पर्याय ना विषय चालतो है एक पेटर्न प्रश्न के वो एक्सपेक्टेड एंड पॉसिबल छे जे बधु क्रमबद्ध छे तो पछी अमारो पुरुषार्थ छे। तो एक क्वेश्चन थी प्रिपेर्ड होए वक्ता के आ प्रश्न आवानो छे देवशास्त्र गुरु संबंधी विषय चालतो आ प्रश्न आवानो छे छ द्रव्य नी स्वतंत्रता नी वात चालतो आ प्रश्न आवानो छे। पहले थी प्रश्न न उत्तर थी तैयार हो के या तो बीजी स्टाइल टोटल मजी सावे अपना के पोते ज प्रश्न उभा करीने पोते ज पॉसिबल प्रश्न के श्रोता ना प्रश्न थई शके श्रोता ने आ पॉइंट पर अहीं मूंझवण थई शके तो ए प्रश्न उभो करीने उत्तर रूपे ए प्रश्न नु समाधान करीने ए विषय एटलो क्लियर करता जाय के खरेखर घणा घणा एनो कहता अमने जने प्रश्न आव्यो पण गुरुदेव श्रीनी वाणी मां ए प्रश्न नो आंसर आवी ज गयो। અમને જે પ્રશ્ન આવે છે એનો આન્સર ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવી જાય છે। કેમ? કારણ કે ગુરુદેવશ્રી તીર્થંકરના દ્રવ્ય છે, એમને એવું દિવ્ય જ્ઞાન છે કે એમને તત્વ સંબંધી એટલી ક્લેરિટી છે, એમને સમાજ સંબંધી જીવોના પ્રણામ સંબંધી એટલી સભામાં બેસેલા જીવોના પ્રણામ સંબંધી એટલી ક્લેરિટી છે કે આ ટોપિકમાં આ ગાથામાં આ પોઈન્ટ પર આ સિદ્ધાંત પર કોઈ શ્રોતા અહીંયા મુંજાશે તો પહેલાથી જે પ્રશ્ન માટે તૈયાર રહે યા તો પ્રશ્ન ઉભો કરીને પોતે સમાધાન કરીને વિષયને એકદમ ક્લિયર કરી દે કે જો 2+2=4 વસ્તુનું સ્વરૂપ આમ છે, સર્વજ્ઞ પરમાત્માના કોટના કાયદા છે, અફર છે, બદલાશે નહીં, એટલે ખરેખર એટલી દ્રઢતા શ્રોતાને આવી જાય કે હા બરાબર છે પ્રમાણ વચન ગુરુ વાત સાચી છે। ખ્યાલ આવે છે? જે રીતના આપણે ગુરુદેવશ્રીના પ્રતાપે કહો ઉપકારે કહો આપણી માટે આ બધી જે તત્વની વાત છે ને જે વસ્તુથી જે લૌકિક દુનિયાથી કેટલી બધી અલગ છે આપણને કેમ આટલી સહેલાઈથી ગળે ઉતરે છે બોલો। હવે બહાર જઈને કહો સોનગઢની ગાડી પેટ્રોલથી ચાલતી નથી, બોલો હેમલભાઈ તમારી કંપનીમાં જઈને તમે કાલે કહેજો પેટ્રોલથી ગાડી નહીં ચાલતી। એટલે હેમલભાઈ ક્યાં હો ગયા આજ ભાઈ રોટી નહીં બનાતી, બોલો આ પાટલો વેરણ છે પાટલાને અડતું નથી અને રોટલી જે છે પાટલાના આધારે નથી ને પાટલો પ્લેટફોર્મના આધારે નથી, પ્લેટફોર્મ ધરતીના આધારે, ધરતી પ્લેટફોર્મને, પ્લેટફોર્મ પાટલાને, પાટલાને રોટલીને, રોટલીને વેળત અને તારો હાથ અને તવો એકબીજાને અડતા સ્પર્શતા નથી। કાલે જઈને કેજો તમને એમ તમને કહે છે કે ભાઈ ખ્યાલ આવે છે। હવે આપણી માટે ઇટ હેઝ બીકમ સો સિમ્પલ સો ઇઝી ટુ એક્સેપ્ટ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ નથી કરી શકે, સો ઇઝી ટુ એક્સેપ્ટ કેમ? આ વક્તાના પ્રતાપે, આ ગુરુના પ્રતાપે, એમની વાણીના પ્રતાપે, એમના કોન્ફિડન્સના પ્રતાપે, એમના આત્મવિશ્વાસના પ્રતાપે અને એમની આવી ડંકાના ચોટે વાતને મૂકવાની જે એમની પ્રભાવશાળી વાણી હતી એના પ્રતાપે અરે ભલભલા સેઠિયાઓ અને વિદ્વાનો ડોલી ઉઠતા। વિચાર કરો ઘણા બધા પહેલાના દિવસોને જે સોનગઢનો ઇતિહાસ છે ને એ ઇતિહાસની ખબર નહીં હોય કે શું ક્રાંતિ થઈ છે, આધ્યાત્મિક ક્રાંતિ ન કરનાર એવા ગુરુદેવશ્રી આધ્યાત્મિક ક્રાંતિ ન કરતા। ખ્યાલ આવે ને, સમજાય છે? તો ઇટ હેઝ બીકમ સો ઇઝી કે નિમિત્તથી કાર્ય થતું નથી, ઉપાદાનથી કાર્ય થાય, ઘડો કુંભારે ઘડો બનાવ્યો નથી, માટીમાંથી ઘડો બન્યો છે, કુંભારે તો ગળાને અડ્યો નથી, ઇઝી ને ઇઝી ટુ એક્સેપ્ટ કેમ? કારણ કે આપણને આ નિમિત્ત ઉપાદાના સૂક્ષ્મ સિદ્ધાંતોનું રહસ્ય ખોલી ખોલીને તર્કથી, યુક્તિથી, ન્યાયથી, લોજિકથી ગુરુદેવજી એ વાત મૂકી છે. હજારો લોજિક આપ્યા છે એક એક વાત પાછળ. અગર ભગવાનની વાણી સાંભળીને બધાનું કલ્યાણ થાય તો મારીજી એ વિરોધ કેમ કર્યો? ત્યાં ચોથો કાળ ચાલુ થાય છે તો ત્યાં પહેલા બીજા અને ત્રીજા ગોભૂમિમાં તો બધા જીવો મરીને સ્વર્ગમાં જાય છે. સમજાય છે? જે છ આરા છે ને, હમણાં પાંચમો આરો ચાલે છે, એના પહેલા ચોથો આરો થયો, એના પહેલા પહેલો બીજો ત્રીજો ભોગભૂમિ નહોતો. તો ભોગભૂમિને તો મનુષ્ય અને તિર્યન છે, ખ્યાલ હશે આ, કે બધા મરીને સ્વર્ગમાં જાય. ભોગભૂમિના મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય અને મિથ્યા દ્રષ્ટિ તિર્યન છો, ભવંતરિકમાં જાય. ભવનવાતી, વ્યંતર અને જ્યોતિષ. અને સમ્યક દ્રષ્ટિ ભોગભૂમિના મનુષ્ય અને તિર્યન પહેલા અને બીજા સ્વર્ગ સુધી જઈ શકે, એની ઉપર નહીં, પણ નિયમથી બધા સ્વર્ગમાં જાય. તો કર્મભૂમિ ચાલુ થઈ, તીર્થંકરનું પ્રવર્તન થયું, તીર્થની સ્થાપના થઈ, ઓમ ધ્વનિ છૂટી, દિવ્ય ધ્વનિ છૂટી, અને એ સાંભળીને એટલે કે ચોથો આરો ચાલુ થયો અને બધા દ્વાર ખુલ્યા, નરકનો, સ્વર્ગનો, મોક્ષનો, મનુષ્યનો, તિર્યંશનો, બધા. તો બોલો હવે, તો કે સમોષણ બેસીને કોઈ વિરોધ કર્યો તો નરકનું બંધ કર્યો, તિર્યંશનો બંધ કર્યો, કોઈ બહાર આવીને વિરોધ કર્યો. બોલો, આદિનાથ ભગવાનના ભરત ચક્રવર્તી પુત્ર અને ભરત ચક્રવર્તીના પુત્ર મારીચી ને મારીચી મહાવીરનો જીવ, એને સમોશરણમાં બેઠા બેઠા ભગવાનનો વિરોધ કર્યો. બોલો, નિમિત્ત ઉપાદાનનો સિદ્ધાંત બેસે છે કે નહીં? આ કે નિમિત્તથી કામ થતું નથી, કામ પોતાના ઉપાદાનના ભાવોથી થાય છે. વિરોધ કરવાની યોગ્યતા હતી તો સમોશરણમાં પણ વિરોધ કર્યો, અને તરવાની યોગ્યતા હતી તો સિંહના ભાવમાં તરી ગયો. સમજાય છે? તો કેટલા અદભુત સિદ્ધાંતો, જીવન જીવાની કળા, આર્ટ ઓફ લિવિંગ કહો, બેસ્ટ આઈ કેન સે. બોલું ને આનંદ ને રાધિકાબેન, પંચમ આરાના બેસ્ટ કાઉન્સેલર એવોર્ડ ગોઝ ટુ ગુરુદેવ. કહી શકીએ બેસ્ટ કાઉન્સેલર, ધ બેસ્ટ કાઉન્સેલર ઓફ પંચમ આરા કહો, કે જે પણ આપ 100-200 વર્ષની જે ગાળો શકો. કેમ? કારણ કે કોઈ પણ સમસ્યા લાવો, એનું સમાધાન અહીંયા ન મળે તો કે, અને બાર તો 10, 12, 15, 20 કેટલા હજાર રૂપિયા આપતા હશે, ખ્યાલ આવે છે? અને કોઈ સમાધાન સાચું મળવાનું નથી. ઉપલક ઉપલક બધી વાતો થવાની છે. મોટિવેશનલ સ્પીચ, મોટિવેશનલ સ્પીકર. આવા મોટિવેશનલ સ્પીકર ક્યાં મળશે કે તારું અંદરમાં સિદ્ધ બનવાનો આવો આખો એક સમ્યક દર્શનની પ્રાપ્તિનો આખો મોટિવેશન તારા અંદરમાં જાગૃત કરે, એવા તને કાઉન્સેલર આ પંચમારામાં ક્યાંય નહીં મળે. જાઓ ગોત્યા. સમજાય છે? ખ્યાલ આવે છે? તો કહે છે કે પ્રશ્ન ઉત્તરની વાત થઈ ગઈ. આઠમો પોઈન્ટ જો, પ્રચુર પ્રશ્નો કો, બહુ સરસ છે, પ્રચુર પ્રશ્નો કો સહન કરને કી ક્ષમતા વાલા હોના ચાહીએ. તમે પણ ટીચર છો ને રાધિકાબેન, હવે સ્ટુડન્ટ એક પછી એક તમને ક્વેશ્ચન પૂછ્યા ને તમે એકદમ રેસ્ટલેસ થઈ ગયા, ઇરિટેટ થઈ ગયા, ક્રોધ આવી ગયો, ગુસ્સો આવી ગયો, નિગ્લેક્ટ કરી નાખ્યું, તો ભાગી જશે બધા સ્ટુડન્ટ. આ તો આટલું ટીચર બહુ ગરમ મગજના છે. એટલે એટલા પ્રશ્નો સહન કરવાની ક્ષમતા, ક્યોકી યદિ વહ પ્રશ્ન કરને પર નારાજ હોગા તો શ્રોતા પ્રશ્ન નહીં કરેંગે તો ઉનકા સંદેહ દૂર કેસે હોગા. એટલે ઘણી વાર કહે ને કે જેટલા પ્રશ્ન પૂછવા એ પૂછો, જે શંકા એનું સમાધાન કરો. શંકા હોય, આશંકા હોય, કોઈ કોઈ ક્વેરી હોય, ખ્યાલ છે, કોઈ ડાઉટ હોય, કોઈ પણ પ્રકારના આપણે કહીએ ને કે ડાઉટ લઈને નહીં જતા, કોન્સેપ્ટને ક્લિયર કરજો. જે પણ સાંભળો છો, જેટલું સાંભળો છો, એકદમ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, એકદમ ક્લેરિટી હોવી જોઈએ, ક્રિસ્ટલ ક્લિયર હોવો જોઈએ, તો એક અંદરથી નિશંકતા આવશે અને જીવન જીવવાની મજા આવશે. સમજાય છે? ખ્યાલ આવે છે? તો એ રીતે કહે છે કે પ્રશ્ન કોઈ સહન કરને કી ક્ષમતા વાલા હોના છે. બે ચાર પ્રશ્ન આવ્યા અને અંદરથી એમ થયું કે આ કેટલા પ્રશ્ન પૂછો છો, કેટલા પ્રશ્ન પૂછો. અરે પ્રશ્ન આવશે તો પૂછશે બધા. એને સહન કરવાની, એના ઉત્તર આપવાની. કદાચ કોઈ પ્રશ્ન ના આવડે, ઠીક છે, હું જોઈને કહી દઈશ, કોઈકને પૂછીને કહી દઈશ, જે પણ, પરંતુ એટલીસ્ટ એટલો પેશન્ટ હોવો જોઈએ. પેશન્સ હોવું જોઈએ, પેશન્સ, એટલી શાંતિ હોવી જોઈએ, ધીરજ હોવી જોઈએ કે પ્રશ્નોને સહન કરી શકે, સાંભળી શકે, એના ઉત્તર આપી શકે. આઠમો નવમો પોઈન્ટ જો, પ્રભુતા સહિતોના છે. પ્રભુતા હોવી જોઈએ જેવી ગુરુદેવશ્રીમાં. એક એક પોઈન્ટ ગુરુદેવશ્રી પર ઉતરે, પ્રભુતા હોવી જોઈએ. એવી પ્રભુતામય વાણી કે વાણી કહાન તારી બંશ્રીમાં ડોલે નર નાન સત્યને સ્થાપવા અસત્યને ઉથાપવા ભરત ક્ષેત્રમાં તારો અવતાર કહાન તારી બંશ્રીમાં ડોલે નર નાર કેમ ડોલતા હતા કારણ કે પ્રભુતા એવી ગજબની હતી પ્રભુતા સહિત હોના ચાહીએ ક્યોંકિ શ્રોતા ઉસે અપને સે ઊંચા જાનેગા તભી ઉસકા કહેના માનેગા એક વક્તાનું સ્થાન ઊંચું હોય ને શ્રોતા કરતા તો એમની વાત માનશે વિશ્વાસ આવશે એક પ્રભુતાથી કોન્ફિડન્સથી વાત કહેશે હવે વક્તા જ પોતે આમ ઢીલું ઢીલું હા એક દ્રવ્ય આમ તો ન જ કરે એક દ્રવ્ય બીજા દ્રવ્ય પણ આમ ન જ કરે ન જ કરે ના એક દ્રવ્ય ન જ તો કહેશે પોતે જ કોન્ફિડન્સ નથી કે ભાઈ કરે કે ન કરે સમજાય છે હા ક્રમબદ્ધ આમ તો જો આમ તો ક્રમબદ્ધ છે બધું આમ તો બધું ક્રમબદ્ધ છે પણ બોલો હવે અગર હું આવા બે ચાર વાક્ય બોલું બધા ભાગી જશે કે આ બેન કોન્ફિડન્ટ નથી જે બોલે બધું ક્રમબદ્ધ જ છે પુરુષાર્થથી મોક્ષની પ્રાપ્તિ થવાની છે એક એક પોઈન્ટને સિદ્ધ કરે ક્રમબદ્ધ છે તો પુરુષાર્થ છે પુરુષાર્થ છે તો ક્રમબદ્ધ છે અને ક્રમબદ્ધ અને પુરુષાર્થનું ફળ ખરેખર આત્મ અનુભવ છે આત્મસન્મુખતા છે હવે વિષય આખો બહુ ગહન છે બહુ લાંબો છે બહુ મોટો છે ક્યારેક અવસર આવશે તો વિષય પર આપણે ચર્ચા કરશું ચલો હવે આગળ વધીએ દસમો પોઈન્ટ વહ દૂસરો કે દૂસરો કા મન હરને વાલા ઉને અચ્છા લગને વાલા હોના ચાહીએ ક્યોંકિ જો અસુહાવના લગે ઉસકી શિક્ષા શ્રોતા કેસે ગ્રહણ કરે હને સ્ટુડન્ટને તો આમ ટીચર કેવા લાગવા જોઈએ એમ ફેવરેટ મારા ફેવરેટ ટીચર છે આ મારા ફેવરેટ ટીચર એવી રીતના આપણી માટે ગુરુદેવશ્રી આમ ફેવરેટ વક્તા કેમ કારણ કે તો જ આપણે એમની વાત બહુ સહેલાઈથી માનશું આપણને સમજાશે અને આપણે આપણા જીવનમાં એને ઉતારી શકશું મન હરને વાળા ગુરુદેવશ્રીની પાસે જાય અને લોકોનું મન ગુરુદેવશ્રી હરી લેતા એટલે કે એમના મનમાં બેસી જતા ગુરુદેવશ્રી એવા વક્તા હતા કે જે બધાના મન એટલે જ તો આજે હજારો લાખોની સંખ્યામાં એમના ફોલોઅર્સ અમે કહાન કાંજી સ્વામી અમે કહાન અમારા ગુરુદેવ કહાન ગુરુદેવ કહાન ગુરુદેવ કહાન ગુરુદેવ કેમ કારણ કે આપણા બધાનું ખરેખર મન હરી સર્વજ્ઞ ભગવાનની વાત વાણી સર્વજ્ઞ ભગવાનની વાણી અનંત તીર્થંકરોની વાણી ગંધર્વોની વાણી આચાર્યોની વાણી અરે આ સમયસાજી ગ્રંથાદિ રાજ તો હતું પરંતુ ગુરુદેવશ્રી આવ્યા પછી એક એક એના રહસ્યનું ઉદઘાટન કેવો ફ્લો આખા પ્રવચનમાં તમે જો વિષયથી બિલકુલ વિષયાંતર નહીં એક વિષયને પકડી રાખે ગાથાને એક પોઈન્ટને તો એને આપણે કહે ને મલાવી મલાવીને સમજાય છે એનું સ્વરૂપ બધી અપેક્ષાઓથી અલગ અલગ ગ્રંથોના આધારે એમાંથી વૈરાગ્ય એમાંથી જ્ઞાન એમાંથી દ્રઢતા કેટલી બધી વાતોને પુષ્ટ કરીને સર્વજ્ઞ પરમાત્માને માથે રાખીને જીનવાણીને હૃદયમાં રાખીને ગુરુ ભગવંતોની ભક્તિ અરે આને કહેવાય વક્તા કે જેમની વાણી સાંભળીને બધાનું મન એક કલાક ક્યાં નીકળી જાય ખબર ન પડે સમજાય છે તો એ રીતે વાત છે વહ ગુણો કા નિદાન હોના ચાહીએ પૂરો થઈ ગયો સમય પૂરું કરું છું બે જ પોઈન્ટ છે ગુણો કા નિધાન હોના ચાહીએ ક્યોંકિ ગુણો કે બિના નાયકપના શોભા નહીં દેતા ગુણ એટલે બધા જ પ્રકારના ગુણ અંતરંગ ગુણ બહિરંગ ગુણ સાધર્મી વાત્સલ્ય કહો મન વચન કાયમી સરળતા કહો જે પણ તમે સમજી શકો સમજો કે એક વક્તામાં અનેક પ્રકારના ગુણ હોવા જોઈએ વહ સ્પષ્ટ ઓર જો આ બહુ સરસ પોઈન્ટ છે લાસ્ટ પોઈન્ટ છે બહુ સરસ સ્પષ્ટ ઓર મિષ્ટ વચન કહેને વાલા હોના છે વાત સ્પષ્ટ કરે છે વાત સાચી કરે છે પરંતુ વચન અગર કડવા છે એકદમ આમ કડવું બોલે છે સમજાય છે મિષ્ટ વચન હિત મિત્ર પ્રિય વચન વચન પણ એટલા મધુર હોવા જોઈએ વાણી પણ એવી મધુર હોવી જોઈએ કરુણામય હોવી જોઈએ સમજાય છે કે એ સાંભળીને સ્પષ્ટ વચન કહેને બિના કહે બિના પાછું વાંચું છું વહ સ્પષ્ટ ઓર મિષ્ટ વચન કહેને વાલા હોના ચાહીએ ક્યોંકિ સ્પષ્ટ વચન કહે બિના લોગ સમજેંગે નહીં અગર સ્પષ્ટ નહીં બોલો તો લોકોને સમજાશે નહીં કન્ફ્યુઝ થઈ જશે કે શું કહી રહ્યા છે યુ શુડ બી વેરી ક્લિયર ઇન યોર કોન્સેપ્ટ એન્ડ વાઇલ સ્પીકિંગ ઓલ્સો ડિલિવરિંગ યોર મેસેજ એટલી બધી સ્પષ્ટતા હોવી જોઈએ એક વિષય સંબંધિત અગર નહીં હોય તો લોક સમજેંગે નહીં ઓર મિષ્ટ વચન કહે બિના શ્રોતાઓ કો સુનને કી રુચિ નહીં હોગી अगर वचन में मिष्टता नहीं, अगर वचन में अपने कहीं टॉन्ट मारे छे, कोई किने कई कई दे छे, कोई किने कई संभड़ावी दे छे, कई केवा कर्कश वचन छे के अप्रिय लागे, कोई किने दुख थई जाए, ख्याल आवे छे, कोई किनी अंगत वात कही दे सभा में इनडायरेक्टली, एने खबर पड़ जाए कि यार तो मैं काले अमने कीधी थी, जाए तो सभा में ज कही अंगत वात, कोई एवी वात छे पर्सनल के कोई एवा प्रकार तत्व नु निरूपण करता वक्ते पण कोई प्रकार ना आपणे कहीने कटु वचन न होवे, बहु ज मीठा वचन, सरल वचन, स्पष्ट वचन, अने बधाने साथे लईने चालवी, बधाने समजाय एवी रीतना, बधा मार्गमां जोडाय, बधाने आ वात प्रिय लागे, बीजी वार आवानुं मन थाय, जिज्ञासा थाय, भणवानी रुचि थाय, समजवानी धगस थाय, अने जीवनमां उतारवानी भावना अने ए प्रकारनो पुरुषार्थ जागे, ए रीते अहींया वात करी भावात्मा कहे छे, जिनमें उक्त गुणो हो वही शास्त्र कहने का अधिकारी होता है। बहु मोटी जवाबदारी छे, गंधर्वनी गादी छे, एना पर बेसी ने जे पण वात करे छे, एक बहुज जवाबदारी नु काम छे के कोई शास्त्र विरुद्ध वात ना आवे, अने कोई प्रकारे अन्यथा निरूपण ना थाय एनी सावधानी पूरे पूरी वक्ता राखे छे। अने आपणे पण आपणा जीवन मां आ बधा गुणो अने आ बधी वातो अने सिद्धांतो ने अपनावीए एवी मंगल। निज निधि निज में बताई यह अनंत उपकारी है, इसके लिए जिन वाणी मात को वंदना शत बारी है, वंदना शत बारी है। अनेकान्वय नित्य बोधिनी द्वादशांगी परम उपकारी जिन वाणी मात नो, हम भक्तों ना अनंत उपकारी कहान गुरु देव नो, धन्यता कृष्णमूर्ति भगवती मात नो, सत्य सनातन स्वानुभूतिमय दिगंबर जैन धर्म नो।